ત્રીજા પદમાં મહત્તા બતાવીને ચોથા પદમાં પહેલેથી જોઈ શકશો કે મારી મહત્તા આવી છે, મારું ધામ આવું છે, મારું સુખ આવું છે, પણ એને પામવા માટે આ દાખલો કરવો પડશે, એમને એમ નહીં મળે. મહારાજ કાલે બતાવ્યું હતું, મુજવીના જાણજો રે બીજા માઇક સૌ આકાર, પ્રીતિ તોડજો રે જૂઠા જાણે કુટુંબ પરિવાર. એ બધા ખોટા છે માનીને એમાંથી યત તોડવું પડશે. સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નિમ, તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષણ. મહારાજ કે મારી બાંધેલી જે મર્યાદા મેં બતાવેલી આજ્ઞા એને તમે દ્રઢપણે પાળજો, કારણ કે આજ્ઞા પાળવી બહુ કઠણ કામ છે, પેટ કટારી નાખ્યા જેવું છે. વાત થાય પણ કરવું કઠણ છે. મહારાજ કે તમને જો મારી મહત્તા સમજાણી જ હોય ને મારા હૃદય આવવું જ હોય તો આ બધું કરવું જ પડશે, છૂટકો જ નથી. એમ મારા એક એક નિયમને તમારે દ્રઢ કરીને પાળવા પડશે, જગતની મોહબ્બત બધી તોડવી પડશે, તો પછી તમ પર રીજશે રે ધર્મને ભક્તિ કરશે ક્ષણ, તો તમારા ઉપર ધર્મ ને ભક્તિ બે રાજી થાય. ગઢપુરમાં જો ને પેલો મોટો ઉત્સવ કર્યો તણકોટનો, પછી માં ભક્તિ દેવી દર્શન આપ્યા. લાડુબાન જીવભાઈ કહ્યું, આપ કોણ છો? તો કે હું ભક્તિ દેવી છું. તમે બહુ મોટો ઉત્સવ કર્યો પણ ધર્મે સહિત કર્યો એટલે હું બહુ રાજી થઈ, એટલે તમને દર્શન દેવા માટે આવી છું. તો સદૈવને માટે રહો. તો કે પૂછવું પડે, કહેવું પડે એ વાત જ નથી. તમે જ્યાં સુધી ધર્મ રાખશો ત્યાં સુધી હું રહીશ જ, કારણ કે હું પતિવ્રતા છું. અને ધર્મ રહેશે તો હું રહેશે, અને અમે બંનેને રાખશે ને તો તમારે ઘનશ્યામને નહીં રાખવો પડે, ઓટોમેટિક રહેશે. કારણ કે જ્યાં અમારો બેનો વાસ હોય ને ત્યાં ઘનશ્યામ રહે, જેથી અમે બે વિદાય લઈએ ત્યાંથી ઘનશ્યામે વિદાય લઈ લે. એટલે બહુ અદભુત વાત બતાવે મહારાજ કે જો તમે મારી આજ્ઞા પાળશો તો ધર્મ રહેશે, ધર્મ રહેશે એટલે ભક્તિ રહેશે. આ વાતને બરાબર ખચિત કરીને રાખજો. સંતરી ભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ, લટકા હાથના રે કરતા શોભે નટવરવેશ. આવી રીતે મહારાજે સંતો ને હરિભક્તો બધાને શિક્ષાનો, એટલે જેમાં કાંઈક શિખામણ છે, ઉપદેશ મહારાજ આપ્યો. અલૌકિક શિખામણ તો ઘણા બધા આપતા હશે, પણ મહારાજે તો પારલૌકિક શિખામણ આપી. શૃણવંતુ મામ કહી પુરુષાયુષિસ્તસ્તથા, મારા તમામ આશ્રિતો પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો, ગૃહસ્ત્યાગી નસ્તથા, ગૃહસ્થ ત્યાગી તમામ બરાબર યાદ રાખજો. મહારાજ કે મેં આપેલો જે ઉપદેશ, મેં આપેલી જે આજ્ઞા, એમાં તમે ખબરદાર બનીને રહેજો. તો મહારાજ કે કામ થઈ જાય, તમારું કામ કઠણ છે પણ મેં આ ફેરી સરળ કરી દીધું છે, આજ્ઞામાં રહે અને ઉઠાઈ જવો છે. લટકા હાથ ના રે કરતા શોભે નટવ રવેશ. પાછા વાત કરતા કરતા એવા લટકા કરે છે કે જે ભક્તના ચિત્તની વૃત્તિઓ એને ખેંચી લે છે. મહારાજે છે ને, તમે જુઓ ને તો તમને બહુ ખ્યાલ આવશે, પ્રત્યેક પ્રક્રિયાની અંદર ભક્તનું ચિત્ત ખેંચાય એનો પૂર્ણ અનુસંધાન અને પેલું રાખ્યું છે, કે જેથી કરીને ચિત્તની વૃત્તિ નિરોધ થાય. તમે બાળ ચરિત્ર જોવો તો એવા ચરિત્રો કરે જીવને ચિત્તની વૃત્તિ ખેંચાય. વર્ણિવેશમાં પણ મહારાજ અનુસંધાન રાખ્યું. મહારાજ કે હું એવું કામ કરું ભલભલો ખેંચાઈ જાય, એવું તપ કરે કોઈ કર્યું જ ન હોય એટલે સહેજે ખેંચાણ થાય, અને એવું શરીર સૂકવી નાખ્યું, એવું સૂકવી નાખ્યું, એવા સુખ લકડી, એવા સુખ લકડી દુનિયામાં જોવા ન મળે, અને એવા સુખ લકડી હોવા છતાંય પણ પાછું એટલું ઓજસ દેખાડે આમ, નતર માણસ ડૂકી જાય તો પછી બીજું કાંઈ ન હોય. એમ સુખ લકડી શરીર કર્યા પછી પણ એટલું ઓજસ, એટલું તેજ, ભલભલા ઝાંખા પડી જાય. ચાલતા હોય તો પાછળ બીજા દોડે તો આંબી ન શકે. એ ચિત્તની વૃત્તિ નિરોધ કરવાની પ્રક્રિયા છે. અને જુઓ મહારાજ વસ્ત્ર અલંકાર ધારણ કરે તો તમને જોવા મળશે આવું બ્રહ્માંડમાં પહેલાં ક્યારેય થયું જ નથી. એમ કાનમાં તોરા લટકાયા હોય, તમને લટકાય કેમ થાય? હે, ફૂલના તોરા લટકાવે તો કેવું લાગે? કાન ઉપર પાસે ગુચ્છ મૂક્યા, ગુચ્છ એટલે ફૂલ મૂકેલા હોય, એવું તમને કરીએ તો કેમ થાય? થોડુંક બધા કરતા જુદું પડે ને. તો મહારાજ કે અમે બધાથી જુદા છીએ ને તો અમારી ક્રિયા બધી અમારે બધાથી જુદી જ હોય. એમ અમારે જેવી કોઈની ક્રિયા હોય નહીં, કોઈ કરી ન હગે. મહારાજ કે અમે કરી શકીએ એવું કોઈ કરી જ ન હગે. માથે ત્રણ છોકલા વાળી પાઘ હોય ક્યાંય ભળી છે તમે બ્રહ્માંડમાં? તમે જુઓ કે ભારતમાં બધા પ્રાંતોમાં અલગ 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 પ્રકારની પાઘો છે. ક્યાંક ક્યાંક તમને ચિત્ર ભણતા જ આવું તો આ પ્રાંતની આ પાઘ, આ પ્રાંતની આ પાઘ, આ પ્રાંતની આ પાઘ, પણ કે ત્રણ છોકલા વાળી પાક ભાળી. હે, મહારાજ બધા કરતા જુદું જ કરે જેથી કરીને જીવના ચિત્તની વૃત્તિ એમાં ખેંચાય અને સહેજે યાદ રહી જાય, કારણ કે એવું ભાળ્યું જ ન હોય કોઈ દી, એવું જિંદગીમાં જોયું જ ન હોય. આમ એવી અદભુત અદભુત ક્રિયા મહારાજ કરે. અહીંયા પણ જો વાત કરતા કરતા મહારાજના મનમાં એમ થયું, બધી આજ્ઞાની વાત તો કરું છું પણ આ જીવને આજ્ઞા પડશે ક્યારે? તો જ્યારે મારા સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ ચોટશે ત્યારે આજ્ઞા પડશે. કારણ કે મારામાં વૃત્તિ ચોટશે એટલે જગતમાંથી ઉખડી જાય, કઠણ નહીં પડે. અને આજ્ઞા લોપાવે છે કોણ ભાઈ? જગતના વિષય. જગતના વિષયમાં વૃત્તિ જાય ત્યારે આજ્ઞા લોપાય છે ને. મહારાજે મનમાં નિર્ધાર કર્યો, આ ફેર રહેવા જ લીધ દેવું એમ. અને મહારાજ પ્રગટ બિરાજતા હતા ત્યારે તો એ વાત હતી જ, આજે એ વાત છે જ. હજુ એ જ વાત શાસ્ત્રના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એમાં જો ઊંડા ઉતરી અને એ જો વાંચન થતું હોય, એનું જો મનન થતું હોય, તો આજે ચિત્તની વૃત્તિ નિરોધ થઈ શકે તેમ છે. આજે પણ મનને રોકી હગાય એમ છે. તો ઘણા હરિભક્તોને સંકલ્પ થાય ને વચનામૃતમાં રોજ રોજ હું કામ લખ્યું છે એમ, આવા વાઘા પહેર્યા હતા, નામ પહેર્યું હતું, પહેલું પહેર્યું હતું, હું કામ લખ્યું છે? એનું કારણ પણ ચિત્તની વૃત્તિને નિરોધ કરવા માટે ભગવાનની મૂર્તિનું વર્ણન છે. અને જીવને ઠરવાનું ઠામ ભગવાનની મૂર્તિ જેટલી છે એટલું બીજું કાંઈ જ નથી, કોઈ વસ્તુ. અને ભક્તો, મહારાજ એવી અલૌકિક લીલાઓ કરે, અલૌકિકતા મહારાજની જોઈને જ હજારો લોકોને સમાધિ થઈ જતી ને. મહારાજના હાથનું લોટકું જોઈને સમાધિઓ થઈ જાય, બોલો. અને ત્યારે તો થાય, માનો સામે બેઠા હોય ત્યારે તો થાય, પણ પછી પોતે ઘેરે જઈને મહારાજના હાથનું લટકું સંભાળે ને તો ઘેરે બેઠા બેઠા સમાધિ થઈ જાય, બોલો. એ કેટલી મોટી અલૌકિકતા કહેવાય. સદાનંદ સ્વામી જો ને, ભુજના કોઈ ગામની અંદર મહારાજને બધા ગયેલા, અને પછી મહારાજ ત્યાંથી ચાલતા થયા ને સ્વામી અંદર ધ્યાનમાં બેઠા હતા ઘરમાં. છ મહિના પછી મહારાજ ફરીને ગામમાં આવ્યા. ગામના ભક્તો કે મહારાજ એકાદ સાધુ મુકતા ગયા તો સત્સંગનું સુખ આવે ને? મહારાજ કે મુકતા ગયા છે, ક્યાં છે? તો ઘરમાં એ ધ્યાન કરે. છ મહિના પછી ધ્યાન, મહારાજ ને કે મહારાજ એમાં તો અમે કડપ ભરી દીધી કે ઘરમાં, એ કોગું નહોતું એટલે બીજી ભરી દીધી. મહારાજ કે ઓગામ બેઠા બેઠા મારો સ્વામી તપ ધ્યાન કરે છે, કાઢો કાઢો ઘાસ બધું બહાર, બધું બહાર કાઢ્યું ને તો સ્વામી એ ધ્યાનમાં જ બેઠા હતા. બોલો કલ્પના કરો, ઘોર કળી કાળમાં, દ્વાપર ત્રેતા યુગમાં કે સતયુગમાં નહીં, આમ ઘોર કળી કાળમાં આવું ધ્યાન, છ છ મહિના સુધી ધ્યાનમાં બેઠે, એ કઈ નાની સુની વાત છે? એમાં ભક્તો તમને એમ થાય છ મહિના ધ્યાનમાં બેસે દેહ રહે કેમ, એમ એ કેમ શક્ય બને? પણ ભક્તો શક્ય છે. શેતાનંદ સ્વામી સ્વયં ધ્યાનનિષ્ઠ યોગી હતા, સ્વામી ધ્યાનનિષ્ઠ યોગી હતા. અને ધ્યાનનિષ્ઠ યોગી સુષુમના નાડીની અંદર એનો જીવ જ્યારે વિરામ કરે ત્યારે એને ખાવા પીવાની જરૂરિયાત રહેતી નથી, એ સ્થિતિ એ પ્રાપ્ત કરી શકે, એને સ્વયં પોતાના શરીરનું અનુસંધાન રહેતું નથી, ભગવાનના સ્વરૂપમાં ગરકાવ થઈ જાય છે. સદાનંદ સ્વામીની સ્થિતિ હતી. પણ તેમ છતાં અષ્ટાંગ યોગ સિદ્ધ નહોતો કર્યો. સદાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ નહોતો કર્યો. સ્વામી પોતે લખ્યું છે મેં નથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. મહારાજને પ્રશ્ન કર્યો છે સત્સંગ જીવનના પંચમ પ્રકરણ, મહારાજ મને તો વગર અષ્ટાંગ યોગ્ય આપની કૃપાથી સમાધિ થાય છે, એવું બોલ્યા સ્વામી. મને તો કૃપાનાથ આપની કૃપાથી વગર યોગે સમાધિ થાય છે, પરંતુ આપ સિધાયા પછી અષ્ટાંગ યોગના માધ્યમથી કોઈની સમાધિ સ્થિતિ સુધી પહોંચવું હોય તો મહારાજ એને કેમ કેમ કરવું જોઈએ? એને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણાને સમાધિ એના સ્ટેપ કેવી કેવી રીતે સિદ્ધ કરવા જોઈએ, કેવી કેવી રીતે સર કરવા જોઈએ? મહારાજ યમ નિયમ એને કેવી રીતે સિદ્ધ કરવા જોઈએ, એને કેટલા આસનો સિદ્ધ કરવા જોઈએ, મહારાજને બધું પૂછ્યું. મહારાજ એક એક આસન બતાવ્યા, એ કેમ કરો એ પણ બતાવ્યું. મહારાજ કેમ તો 64 આસન સિદ્ધ કરવા જોઈએ, 64 ને બદલે 16 આસન એ કરે ને તોય પણ એને આસન સિદ્ધ થઈ ગયા કહેવાશે. એક એક વાત મહારાજે પ્રાણાયામ બતાવ્યો. પ્રાણાયામ તો મહારાજ બહુ સુંદર બતાવ્યો, રેચક પૂરક, રેચક આભ્યંતર કુંભક બાહ્ય કુંભક. અને ત્યારબાદ મહારાજ કે એ આભ્યંતર કુંભક અને બાહ્ય કુંભક કરશે ત્યાંથી એની સ્થિતિ આગળ જશે, અને આગળ જતા જતા જો પૂર્વનો મહાન બીજબળ વાળો આત્મા હશે તો મહારાજ કે એને શૂન્ય કુંભક પ્રાપ્ત થશે. પણ એ બધાને નહીં થાય, મૂળ તકલીફ ન્યા પડે છે કે બધાને પ્રાપ્ત નથી થતો, એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો ગહન પડે છે. મહારાજ કે બધાને પ્રાપ્ત નહીં થાય, પણ આગળનો બીજબળ વાળો આત્મા હશે તો એને શૂન્ય કુંભક પ્રાપ્ત થશે. પણ મને તેવું લાગે કે સ્વામિનારાયણનો આશ્રિત અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા મહેનત કરે ને તો બધાને થાય, એક એકને શૂન્ય કુંભક પ્રાપ્ત થાય. શું કામ ખબર? આપણે ઓછા બીજબાળા વાળા થોડા હોય કઈ, અને હોય તો સ્વામિનારાયણની ઘેરે થોડા કાંઈ હોય તો કે ભૂવા ન થયા હોય, એટલે આપણને તો શૂન્ય કુંભક પ્રાપ્ત થાય જ એમ દાખલો કરો. અને શૂન્ય કુંભક જ્યાંને પ્રાપ્ત થાય એ વ્યક્તિ સમાધિ સુધી પહોંચી શકે, એવું મહારાજ સ્પષ્ટ સત્સંગમાં લખ્યું. પણ સદાનંદ સ્વામી કે મહારાજ અમે તો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો જ નથી, પણ આપની કૃપાથી સમાધિ થાય છે. કારણ કે મહારાજની જે ક્રિયા માને લીલા, મહારાજની ચેષ્ટા એ એટલી બધી અલૌકિક છે કે જેને કારણે ચિત્તની વૃત્તિ એમાં સ્થિર થઈ જાય છે. લટકા હાથ ના રે કરતા શોભે નટવરો વેશ, નિજજન ઉપરે રે અમૃત વર્ષે આનંદ કંદ, જેમ સૌ ઔષધિ રે પ્રીતિ પોષે પૂરણ ચંદ. મહારાજ અમૃતની વર્ષા કરી પણ કોના ઉપર? નિજજન ઉપરે રે, અને એ તો હકીકત છે ને, એનો થાય એના ઉપર જ કરે ને, પડખેવાળા ઉપર શું છે? અને આ તો ભાઈ બધી રીત છે. સારંગપુરના 16 વચનામૃતમાં આપણે જોયું ખબર, ભગવાન નરનારાયણ તપ કરે કોની હાટું? તો કે ભારત વર્ષના મનુષ્ય હાટું. તો બધાને કેમ ફળ નથી મળતું? મહારાજ શું કીધું? બધા હાટું નહીં, જે ભગત થાય ને એની હાટું. લાગડ શું છે? ભગવાનને પામવા મથતો હોય એના માટે કરે એમ. મહારાજે તે અમૃતની વર્ષા કરી, પણ કોના માટે? તો કે જે એનો થાય એના માટે. અને ઓલું અમૃત નહીં હો, એ અમૃત પીવે તો માણસ અમર થાય. ક્યાં સુધી રે? ક્યાં સુધી ખબર તમને? આખો દિવસ રે. ક્યાં સુધી? ક્યાં સુધી અમર રે? આખો દિવસ રે, પછી મરી જાય. તો દિવસથી વધારે નહીં જીવતો, જીવે છે બસ એક દિવસ રે વિરાટ બ્રહ્માનો, એટલે 4,32,00,000,000,000 સુધી રહીએ કે પછી મરી જાય. જયારે આ અમૃત પીવે મહારાજ, આ બોલ્યા શ્રી હરિ, અમૃત જ પીરશું સોનું, આ અમૃત પીવે એ અમર બની જાય, પછી એને કાળ પણ મારી ન શકે, એનું માયા પણ બગાડી ન શકે, અને એને કર્મ જેવું તો કશું રહેવા જ ન પામે, જીવાત્મા પરમાત્માને પામી જાય. આ સાચું અમૃત છે, ઓલું નકલ અમૃત છે. ચંદન ને આપણે તિલક કરીએ છીએ ઘસીને, પણ એ ચંદન છે ને અસલ નથી, તમને ખબર છે? અસલ ચંદન નથી, અસલ ચંદનની સુગંધ કરીને આ સુગંધ માન થયેલું ચંદન છે. બાકી અસલ જે ચંદન હોય એનું તો એક ટીપું ઉકળતા તેલમાં નાખે તો એ તેલ તમામ ઠંડુ થઈ જાય, પછી પોહા એટલો પ્રયાસ કરે તો એ ગરમ ન થાય અસલ ચંદન. નકલે સરસ લાગે છે, એમાં નકલ અમૃતે સરસ લાગે, તો અસલ અમૃત તો કેવું હશે કહો? આ બ્રહ્માંડમાં જેટલા અમર અમર થઈ ગયા છે એ બધા નકલ અમૃતથી થયા છે. જ્યારે મહારાજ કે આજ હું તો તમને અસલ અમૃત પીરસું છું, નિજ જન ઉપર રે અમૃત વર્ષ આનંદ કન. મહારાજ આનંદ ઘન મૂર્તિ આજ પોતાનો આનંદ લૂંટાવવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા છે, અને આપણને ઓળખાણ જેમ સૌ ઔષધિ રે પ્રીતે પોષે પૂરણ ચંદ, જેમ ચંદ્રના માધ્યમથી તમામ ઔષધિ પોષાય છે, એમ મહારાજના માધ્યમથી આજ આપણો જીવ પોષાય રહે, જીવમાં બળ આવે, જીવ માયાથી પર થઈ જાય, આ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે. મહારાજ કે મેં જેમ કીધું એમ તમે કરવા માંડશો તો આગળ મહારાજ બહુ સરસ બોલ્યા છે.
શોભે સંત મારે જેમ કાંઈ ઉડુગણ માં ઉડુરાજ,
શોભે સંત મારે જેમ કાંઈ ઉડુગણ માં ઉડુરાજ,
શોભે સંત મારે જેમ કાંઈ ઉડુગણ માં ઉડુરાજ,
શોભે સંત.
સાંભળો
સંત મારે જેમ કાંઈ ઉડગુણમાં ઉડરાજ, ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ. હવે પૂર્ણાહુતિ ઉપર જઈ રહ્યા છે મહારાજ. પોતે મહારાજે સંતોની બધી કેવા શોભતા, ઉડગુણમાં ઉડુરાજ એટલે હું ઉડગુણું છું, તારાઓની મધ્ય જેમ ચંદ્ર શોભે એમ મહારાજ સંતોની મધ્ય શોભતા. ભક્તો આવું ધ્યાન કરવાને સપાર્શ્ય ધ્યાન કહેવાય. જો સાંગ કે ઉપાંગ ધ્યાન ન થાય તો આ ધ્યાન બહુ મહત્વનું છે. અનંત સંતોની મધ્ય મહારાજ બિરાજમાન છે, અનંત મુક્તોની મધ્ય મહારાજ બિરાજમાન છે, એને સપાર્શ્ય ધ્યાન કહેવાય. તારાઓમાં જેમ ચંદ્ર શોભે એમ મહારાજ અનંત મુક્તોની મધ્ય, અનંત સંતોની મધ્ય શોભી રહ્યા છે. ભક્તો મહારાજ માં સંતોના ચિત્તની વૃત્તિ કેટલી બધી ખેંચાણી હશે એમ, અને કેટલું બધું અલૌકિકપણું દેખાણું હશે. સંસાર છોડીને નીકળેલા વૈરાગી પુરુષો મહારાજને એક મેઘથન વળગી પડ્યા. નતર કેવું હોય ખબર છે, મહદ અંશે મહારાજને એક મહાનતા તમને દેખાડો, મહારાજનો પ્રતાપ દેખાડો, મહારાજને સર્વોપરીપણે ઝાંખી થાય એમ. નતર મહદઅંશે કેવું હોય કે કોઈને વર્તા હોય ને તો સ્વયં પોતે વર્તવું પડે તો વર્તે. મહારાજ કેટલી બધી અલૌકિકતા વાપરી તમે વિચારો તો ખરા. મહારાજ માટે સુંદર સુંદર પ્રકારના પકવાન બને, મહારાજ પકવાન જમે અને સંતો લુખા ગોળા ખાય, તો એક એનો સંકલ્પ ન થાય કે પોતે જલસા કરે છે અમને લુખા ગોળા ખવડાવે છે. મહારાજ સોનાના તારથી ગૂંથેલો જામનો સુરવાળ પહેરે, સંતોન તાટ પહેરાવે અને મોજે મોજે પહેરે પાછા. કેટલી બધી અલૌકિકતા કહેવાય કહો, કેટલી બધી સર્વોપરીતા. નતર શક્ય બને? કોકને તાટ પહેરાવો તો પહેલા પોતે પહેરવા પડે, કોકને લુખા ગોળા ખવડાવો તો પહેલા સ્વયં ખાવા પડે ત્યારે બીજો ખાય. પણ મહારાજ સોનાના તારથી ગૂંથેલો જામો પહેરે, સંતો તાટ પહેરે અને મહારાજ છપ્પર પલંગ ઉપર પહોંચે અને સંતો ભોંય પથારી કરે. કેટલી બધી અલૌકિકતા એમ, મહારાજનું કેટલું બધું ભગવાન પણ હશે અને સંતોને કેટલી બધી હા પડી ગઈ છે ત્યારે શક્ય બન્યું છે ને, કે આ સર્વોપરી ભગવાન જ છે એમ. અને એમ કર્યા પછી કેટલો બધો મહારાજ વિશે નિર્દોષ ભાવ એમ. નતર માનો કે કદાચ કરે પણ મનમાં સંકલ્પ કરી રાખે, પોતે જલસા જઈ કે આપણને તોડાવી નાખે છે. પણ એક સંતને સંકલ્પ ન થાય એ મહારાજનું સર્વોપરીપણું છે, મહારાજની સર્વોપરીતા છે. એ મહારાજ જ્યારે બિરાજમાન હોય ત્યારે સ્વામી વાતોમાં લખ્યું કે મહારાજ જ્યાં સુધી ગઢપુરમાં બિરાજતા હોય ને ત્યારે 10-20-25 સંતો તો હુએ જ નહીં, આજુબાજુ બેઠા બેઠા દર્શન જ કરે રાખે. મહારાજ બેઠા હોય તો દર્શન કરે, મહારાજ પોઢી જાય તો દર્શન કરે. બોલો, પોઢી જાય તો દર્શન કરી રાખે. સત્સંગજીને મેં લખ્યું કે જ્યારે અણકોટ ઉત્સવ ઉપર સંતો આવ્યા ત્યારે મહારાજની પાસે જેમ ચકોર ચંદ્ર નિહાળે એમ નિહાળવા લાગ્યા મહારાજની મૂર્તિને. મહારાજ કે સંતો તમે જમતા હો, ચાલતા આવ્યા છો, થાક્યા છો. ત્યારે મહારાજને કે મહારાજ અમને અન્નની ભૂખ જ નથી, અમને તો તમારા દર્શનની જ ભૂખ છે. મહારાજ કેટલાય મહિનાઓથી અમારી આ ભૂખી આંખ આપના દર્શન માટે તડપતી હતી, માટે મહારાજ અમને ધરાય ધરાય તમારા દર્શન કરવા દો. કેટલી અલૌકિક મૂર્તિ છે, કેટલી અદભુત મૂર્તિ છે, કલ્પના કરો. મહારાજની અલૌકિકતા જેટલી હતી કે એમાં ચિત્તની વૃત્તિ ચોંટી જાય. ઓલા ગોકળીને ચોંટી ગઈ હતી, બીજું કઈ જ્ઞાન નહોતું, પણ આખી જિંદગી જે મળે એને એમ જ કહેતો સ્વામિનારાયણ ઊંચાઈ બહુ નથી, નીચાઈ બહુ નથી, જાડાઈ બહુ નથી, પાતળાઈ બહુ નથી, એ બહુ ગોરાઈ નથી, બહુ સામે નથી, પણ એની આંખ શું અલૌકિક છે કે આ બ્રહ્માંડમાં એવી કોઈની આંખ નથી. બોલો, હરિભગત નો થયો, આખી જિંદગી આંખ સંભારી અંત સમય આવ્યો ને ત્યારે મહારાજ તેડવા આવ્યા, હાલ કે હાલ હાલી મારી આરે મારા ધામમાં. પણ કૃપાનાથ મેં તમારું ભજન નથી કર્યું. મહારાજ કે આથી મોટું ભજન કયું, હે, આથી મોટું ભજન કયું? અખંડ તે મને સંભાળ્યો, અખંડ સંભાળ્યો આંખના માધ્યમથી, આથી મોટું કોઈ ભજન જ નથી. ભક્તો ભજન અનેક પ્રકારનું છે, પણ ભગવાન સંભાળવો એથી મોટું કોઈ ભજન જ નથી. બાકીના તમામ ભજન ભગવાન સાંભળે એટલે માટે કરવાના છે તમામ ભજન. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર બહુ સ્પષ્ટ વાત લખી છે કે ધર્મ જ્ઞાન વૈરાગ એ તમામની ફળશ્રુતિ શું, તો અખંડ ભગવાન સાંભળાય, ધ્યેયો નારાયણ હરિ. બધા સાધનની ફળશ્રુતિ એ જ, એની ચિત્તની વૃત્તિ ભગવાનમાં નિરોધ થાય, ભગવાનમાં લાગી જાય. બધું જીવ કરે પણ ભગવાનમાં જો ન ચોટે તો બનાવેલી રસોઈનો સ્વાદ એને માણ્યો નથી, બનાવી ખાલી. ભગવાનના ભક્તો આ શિબિરમાંથી એવું કંઈ શીખીને જાજો, ટેવું પાડીને જાજો, દિવસમાં 15 મિનિટ અડધો કલાક એવો કાઢીશ, ભગવાન સ્પેશિયલ સંભાળશે. અડધો કલાક કાઢશો ને તો બીજા 2-4 કલાકનો ફાયદો થાય, અડધો કલાક સંભાળશો ને તો સહેજે સહેજે 2-4 કલાક સુધી મહારાજ સાંભળશે. આપણે ઘણી પ્રકારે તમને બતાવ્યું છે, અહીંયા વારંવાર બતાવવામાં આવે છે કે ભગવાન સંભાળવા માટે કેવા કેવા તમારે ઉપાય કરવા જોઈએ. તમને તાટકની વાત પણ વારંવાર દોહરાવી છે, તાટકથી તમને ભગવાન બહુ જ સાંભળશે. તાટક વૃત્તિ તમે શીખીને જાજો, ઘેરે કરજો. જે મૂર્તિ તમારા ધ્યાનની મૂર્તિ હોય કે માનસની મૂર્તિ હોય, એ મૂર્તિ તમે ઘરમાં અલગથી રાખજો. સાંજે સૂતા પહેલા અથવા સવારમાં ટાઈમ મળે તો પૂજા પછી તરત તાટક કરજો.